એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં સૌનું સ્વાગત. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે આપણા બધાના જીવન સાથે જોડાયેલો છે, ખાસ કરીને આ ડિજિટલ યુગમાં. ગોપનીયતા એટલે કે પ્રાઇવેસી.
હા, બરાબર.
આપણે સમજવાની કોશિશ કરીશું કે આ ગોપનીયતા ખરેખર છે શું અને શા માટે એ આટલી ચર્ચામાં છે.
ચોક્કસ. કારણ કે જુઓ, ટેકનોલોજી તો હવે બધી જ છે. આપણો ડેટા સતત લેવાઈ રહ્યો છે, સરકારની નજર છે, સોશિયલ મીડિયા છે, એટલે ગોપનીયતા એમ સમજો ને કે એકદમ કેન્દ્રમાં આવી ગઈ છે.
હા, અને પેલી વાત પણ સાંભળવા મળે છે ને કે મારે શું છુપાવવાનું, મને શેનો ડર.
બરાબર. પણ આ વિચાર ક્યાંક ને ક્યાંક અધૂરો છે, એના પર આપણે આજે વાત કરીશું.
આપણી આજની ચર્ચાનો આધાર છે રેમન્ડ વેક્સના બે મુખ્ય પુસ્તકો, પ્રાઇવસી અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન અને ધ ફિલોસોફિકલ એન્ડ લીગલ ડાયમેન્શન્સ ઓફ પ્રાઇવસી. એમના સારાંશ પરથી આપણે વાત આગળ વધારીશું.
હા,
તો શરૂઆત કરીએ લેખક રેમન્ડ વેક્સના પરિચયથી. કોણ છે આ રેમન્ડ વેક્સ?
રેમન્ડ વેક્સ એટલે હોંગકોંગ યુનિવર્સિટીમાં કાયદા અને કાનૂની સિદ્ધાંતના એમેરિટસ પ્રોફેસર છે. એમનું મુખ્ય કામ કાયદાશાસ્ત્ર અને ખાસ તો ગોપનીયતાના કાનૂની અને નૈતિક પાસા પર છે, અને એમાં તેઓ મતલબ દુનિયાભરમાં જાણીતા છે.
અને મેં સાંભળ્યું છે કે એમની લખવાની શૈલી એવી છે કે અઘરા વિષયો પણ સરળતાથી સમજાવી દે. પેલી અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન સિરીઝ એ એનું ઉદાહરણ છે ને?
બિલકુલ, એમની એ જ ખાસિયત છે. જટિલ મુદ્દાને એકદમ સ્પષ્ટ અને બૌદ્ધિક રીતે પણ રસપ્રદ બનાવીને રજૂ કરે.
એટલે એ ખાલી ટેકનોલોજીના જોખમો બતાવનારા કોઈ પત્રકાર જેવા નથી?
ના ના, એમનાથી ઘણા અલગ છે. એ એક કાયદાના ફિલસૂફ છે, એટલે એ આધુનિક ટેકનોલોજી અને સમાજના પ્રવાહોને કાયદાના સિદ્ધાંતો અને ઇતિહાસના સંદર્ભમાં જુએ છે. આજના પડકારોને ખાલી આજની દ્રષ્ટિએ નહીં પણ એમ કહો ને ઐતિહાસિક અને દાર્શનિક પરિપ્રેક્ષ્યમાં મૂકે છે.
એનાથી એમની વાતમાં વજન આવે.
ચોક્કસ. અને એમનો અનુભવ પણ કોમન લો અને સિવિલ લો બંને કાનૂની પ્રણાલીઓમાં છે, એટલે એમની સમજણ બહુ વ્યાપક છે.
તો આ પુસ્તકો દ્વારા તેઓ કહેવા શું માંગે છે? ગોપનીયતા વિશે એમનો મુખ્ય સંદેશ શું છે?
મૂળ વાત એ છે કે ગોપનીયતા કોઈ લક્ઝરી નથી, કોઈ વૈભવની વસ્તુ નથી કે ફક્ત ગુનેગારોને જેની જરૂર પડે એવું પણ નથી.
હા, બરાબર.
વેક્સ કહે છે કે એ એક મૂળભૂત માનવ અધિકાર છે, આપણી વ્યક્તિગત સ્વાયત્તતા, એટલે કે આપણા નિર્ણયો આપણે જાતે લઈએ, આપણી ગરિમા અને એક તંદુરસ્ત લોકશાહી સમાજ ચાલે એના માટે ગોપનીયતા ખૂબ જરૂરી છે, અનિવાર્ય છે.
પહેલા તો ગોપનીયતા એટલે એકલા રહેવા દેવાનો અધિકાર એમ કહેવાતું, ખરું ને? શું એ વ્યાખ્યા આજે ચાલે?
વેક્સના મતે ના, આજે એ પૂરતી નથી. કારણ કે આજનું યુગ ડિજિટલ છે, આપણી માહિતી સતત બની રહી છે, એકઠી થઈ રહી છે, વપરાઈ રહી છે, એટલે ખાલી મને એકલો છોડી દો એમ કહેવાથી ના ચાલે.
તો પછી આધુનિક અર્થ શું?
આધુનિક અર્થ છે આપણી વ્યક્તિગત માહિતી પર આપણું નિયંત્રણ. કોણ આપણી માહિતી જુએ, ક્યારે જુએ, શા માટે વાપરે એ નક્કી કરવાની શક્તિ આપણા હાથમાં હોવી જોઈએ, જેમ માહિતી પર સ્વનિર્ધારણ કહી શકાય. મુદ્દો ખાલી દખલગીરીનો નથી, નિયંત્રણનો છે.
એટલે આ પુસ્તકોનો હેતુ ખાલી સમસ્યાઓ ગણાવવાનો નથી પણ આપણને વિચારતા કરવાનો છે કે આ બધું શું ચાલી રહ્યું છે અને એની અસર શું છે.
બરાબર, એકદમ. પુસ્તકો ગોપનીયતાની ચર્ચાને માનવ અધિકાર અને સામાજિક ન્યાયના દાયરામાં લાવવા માંગે છે. નવી ટેકનોલોજી, નવા કાયદા, સમાજના નવા નિયમો, આ બધાની આપણા પ્રાઇવસી પર શું અસર થાય છે એનું વિશ્લેષણ કરતા શીખવે છે.
પુસ્તકની સફર કેવી છે? ક્યાંથી શરૂ કરીને ક્યાં લઈ જાય છે?
એ શરૂઆત કરે છે ગોપનીયતાની વ્યાખ્યા અને એના મૂલ્યથી. ગરિમા, આત્મીયતા, સર્જનાત્મકતા, રાજકીય સ્વતંત્રતા વગેરે. પછી એના કાનૂની ઇતિહાસ પર જાય છે અને પછી આજના જે મુખ્ય જોખમો છે, જેમ કે સરકારી દેખરેખ એટલે બિગ બ્રધર, મીડિયાનું અતિક્રમણ અને કોર્પોરેટ ડેટા સંગ્રહ એટલે કે બિગ ટેક અથવા સર્વેલન્સ કેપિટલિઝમ, એની ઊંડાણમાં ચર્ચા કરે છે.
તો ચાલો થોડું ઊંડાણમાં ઉતરીએ. પેલી જૂની વ્યાખ્યા, એકલા રહેવા દેવાનો અધિકાર, 1890માં વોરેન અને બ્રેન્ડીઝ નામના વિદ્વાનોએ આ વાત કરી હતી, બરાબર? એ કેમ પૂરતી નથી?
હા, એમનો લેખ બહુ ઐતિહાસિક હતો કારણ કે ત્યારે ફોટોગ્રાફી અને યલો જર્નલિઝમ નવું નવું આવ્યું હતું અને લોકોની અંગત પળો જાહેર થઈ રહી હતી, એટલે એમણે કહ્યું કે કાયદાએ આ એકલા રહેવાના અધિકારને રક્ષણ આપવું જોઈએ. પણ આજે આપણી ડિજિટલ ફૂટપ્રિન્ટ સતત બની રહી છે. આપણે શું સર્ચ કરીએ, ક્યાં જઈએ, કોની સાથે વાત કરીએ, બધું જ ક્યાંક ને ક્યાંક નોંધાઈ રહ્યું છે. એટલે ભૌતિક રીતે કોઈ ઘરમાં ઘૂસી આવે એના કરતાં વધુ ચિંતા એ છે કે આપણી આ ડિજિટલ માહિતીનો ઉપયોગ કેવી રીતે થાય છે આપણી જાણ બહાર.
ઓકે,
એટલે વેક્સ કહે છે કે ગોપનીયતા એક ક્લસ્ટર કોન્સેપ્ટ છે. એમાં ઘણી બધી બાબતો આવે, શારીરિક એકાંત, આપણો સંચાર અને આપણી માહિતી પર નિયંત્રણ. આ બધું ભેગું મળીને ગોપનીયતા બને છે.
અને અહીં જ પેલો મોટો સવાલ આવે છે, જો કંઈ ખોટું નથી કર્યું તો ડરવાની શી જરૂર, શું છુપાવવાનું છે? આ દલીલ સામે વેક્સ શું કહે છે?
વેક્સ આ દલીલને મૂળભૂત રીતે જ ખોટી ગણે છે. એમનું કહેવું છે કે ગોપનીયતા ખાલી કંઈક છુપાવવા માટે નથી, એ તો ઘણી હકારાત્મક વસ્તુઓ માટે જરૂરી છે.
જેમ કે
આપણી સ્વાયત્તતા, આપણી ગરિમા. જ્યારે આપણને ખબર હોય કે સતત કોઈ જોઈ રહ્યું છે તો આપણે મુક્તપણે વિચારી કે વર્તી નથી શકતા. સંબંધો બાંધવા માટે પણ ગુપનીયતા જરૂરી છે. વિશ્વાસ અને અંગતતા વગર ગાઢ સંબંધો ના બને.
હા, એ વાત સાચી છે.
પછી સર્જનાત્મકતા, નવા વિચારો. જો ડર હોય કે કોઈ શું કહેશે તો આપણે પ્રયોગ કરતા અચકાઈએ. સ્વવિકાસ માટે પણ એ જરૂરી છે. અને સૌથી અગત્યનું, લોકશાહી માટે.
લોકશાહી માટે કેવી રીતે?
જુઓ, લોકશાહીમાં સરકારથી અસંમત થવાનો, વિરોધ કરવાનો અધિકાર મહત્વનો છે. પણ જો સતત દેખરેખનો ડર હોય તો લોકો બોલતા ડરશે, સરકારની ટીકા નહીં કરે. આ તો લોકશાહીના મૂળ પર જ ઘા છે. એટલે ગોપનીયતા વગર સાચી રાજકીય સ્વતંત્રતા શક્ય નથી.
એટલે આ તો વ્યક્તિગત નહીં પણ સામાજિક અને રાજકીય મુદ્દો પણ છે. આનો કાનૂની વિકાસ કેવી રીતે થયો? બધે સરખો છે?
ના, સરખો નથી. યુએસ, યુકે જેવા કોમન લો દેશોમાં એનો વિકાસ ધીમો રહ્યો. યુકેમાં તો યુરોપિયન કન્વેન્શન ઓન હ્યુમન રાઇટ્સ, ECHR, લાગુ પડ્યું. એની કલમ 8 આવી, પછી ગોપનીયતાના કાયદા મજબૂત થયા.
અને યુરોપમાં?
યુરોપના જે સિવિલ લો દેશો છે ત્યાં વ્યક્તિત્વ અધિકારો, પર્સનાલિટી રાઇટ્સની પરંપરા જૂની છે, એટલે ત્યાં ગોપનીયતાનો ખ્યાલ પહેલેથી વધુ મજબૂત હતો. પણ આંતરરાષ્ટ્રીય સ્તરે માનવ અધિકારોના સાર્વત્રિક ઘોષણાપત્ર UDHRની કલમ 12 અને ICCPRની કલમ 17 આ બંને ગોપનીયતાને મૂળભૂત અધિકાર ગણે છે.
હવે વાત કરીએ આજના જોખમોની. પહેલું, રાજ્યની દેખરેખ, બિગ બ્રધર.
હા, સરકારો પાસે આજે જબરદસ્ત ટેકનોલોજી છે. CCTV તો સામાન્ય થઈ ગયા. ઈમેલ, ફોન કોલ્સ, ઇન્ટરનેટ બ્રાઉઝિંગ, બધું મોનિટર થઈ શકે છે. એડવર્ડ સ્નોડને ખુલાસો કર્યો ત્યારે ખબર પડી કે અમેરિકાની NSA જેવી એજન્સીઓ કેટલા મોટા પાયે ડેટા એકઠો કરે છે.
અને હવે બાયોમેટ્રિક્સ પણ, ફિંગરપ્રિન્ટ, ફેસ રેકગ્નિશન.
બરાબર, આ બધા ડેટાના મોટા મોટા ડેટાબેઝ બની રહ્યા છે. દલીલ હંમેશા રાષ્ટ્રીય સુરક્ષાની હોય છે અને જરૂરી પણ છે અમુક અંશે. પણ વેક્સ ચેતવણી આપે છે કે આ દેખરેખ ઘણીવાર જરૂરિયાત કરતાં વધુ ડિસ્પ્રોપોર્શનેટ હોય છે અને એના પર પૂરતી નાગરિક દેખરેખ, ઓવરસાઇટ નથી હોતી, જે લોકશાહી માટે ખતરનાક છે.
બીજો ખતરો છે મીડિયા. અહીંયા પેલી ટક્કર થાય છે પ્રેસની આઝાદી વિરુદ્ધ વ્યક્તિની ગોપનીયતા.
સાચી વાત. યુરોપના ECHRમાં કલમ 10 પ્રેસની આઝાદી આપે છે અને કલમ 8 ગોપનીયતાનો અધિકાર આપે છે. વેક્સ એક મહત્વનો ભેદ પાડે છે, જાહેર હિતમાં શું છે અને જાહેર જનતાને શેમાં રસ પડે, ઇન્ટરેસ્ટિંગ ટુ ધ પબ્લિક છે. આ બંને અલગ વસ્તુઓ છે.
અચ્છા,
મીડિયા ઘણીવાર સનસનાટી માટે, જેમાં લોકોને ખાલી રસ પડે એવી અંગત વાતો છાપે છે જે ખરેખર જાહેર હિતમાં ન પણ હોય. પ્રિન્સેસ ડાયના હોય કે બીજા સેલિબ્રિટીઝ, એમના કિસ્સામાં કોર્ટે આ બે અધિકારો વચ્ચે સંતુલન કરવાનો પ્રયાસ કર્યો છે.
અને ત્રીજો મોટો ખતરો, જે કદાચ આપણને રોજબરોજ સૌથી વધુ અસર કરે છે, ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા અને મોટી ટેક કંપનીઓ, બિગ ટેક. સર્વેલન્સ કેપિટલિઝમ જેવો શબ્દ પણ વપરાય છે.
બિલકુલ, આ અત્યારે સૌથી મોટો પડકાર છે. ગૂગલ, મેટા એટલે કે ફેસબુક અને બીજી ઘણી કંપનીઓ આપણને સેવાઓ મફત આપે છે.
હા, મફત, કોટ્સમાં.
બરાબર, કારણ કે એની કિંમત આપણે આપણા ડેટાથી ચૂકવીએ છીએ. આ કંપનીઓ આપણી ઓનલાઈન પ્રવૃત્તિ, આપણી પસંદ નાપસંદ, આપણા સંપર્કો, બધું જ ભેગું કરે છે. એનું વિશ્લેષણ કરે છે અને પછી એનો ઉપયોગ આપણને ટાર્ગેટેડ જાહેરાતો બતાવવા, આપણી વર્તણૂકને પ્રભાવિત કરવા અને અલબત્તા પૈસા કમાવવા માટે કરે છે.
આને જ વેક્સ ફોસ્ટિયન સોદો કહે છે.
ફોસ્ટિયન બાર્ગેન, જાણે આપણે આપણો આત્મા વેચી રહ્યા છીએ નાની સુવિધાઓના બદલામાં. આપણને લાગે છે કે મફત છે, પણ લાંબા ગાળે આપણે આપણી સ્વાયત્તા અને ગોપનીયતા ગુમાવી રહ્યા છીએ એની સાચી કિંમત આપણને સમજાતી નથી.
પણ આપણે જે સોશિયલ મીડિયા પર જાતે જ બધું શેર કરીએ છીએ એનું શું? એ તો આપણી મરજીથી જ કરીએ છીએ ને?
હા, એ વાત સાચી છે, પણ ઘણીવાર આપણે વિચારતા નથી કે આ માહિતી ક્યાં જશે, કોણ વાપરશે, એની અસર શું થશે. આપણી ડિજિટલ ફૂટપ્રિન્ટ તો કાયમ માટે રહી જાય છે. અને પછી ડેટા બ્રોકર્સ જેવી કંપનીઓ છે જે અલગ અલગ જગ્યાએથી આપણો ડેટા ભેગો કરીને આપણી પ્રોફાઇલ બનાવે છે અને વેચે છે આપણી જાણ બહાર. અને હવે તો ઇન્ટરનેટ ઓફ થિંગ્સ IoT આવ્યું. સ્માર્ટ સ્પીકર, સ્માર્ટ વોચ, સ્માર્ટ ફ્રિજ, આ બધું પણ ઘરમાંથી ડેટા ભેગો કરી રહ્યું છે.
આ તો બહુ ગંભીર લાગે છે. આનો કોઈ ઉપાય?
આ એક વૈશ્વિક સમસ્યા છે, એટલે યુરોપે GDPR જેવો કડક કાયદો બનાવ્યો જે નાગરિકોને એમના ડેટા પર વધુ નિયંત્રણ આપે છે. કંપનીઓ માટે નિયમો કડક કર્યા છે, પણ આ લડાઈ લાંબી છે.
આ બધું સાંભળીને ફરી એ જ વાત આવે છે, સંતુલન. ગોપનીયતા એક તરફ અને સુરક્ષા, પારદર્શિતા, વાણી સ્વાતંત્ર્ય બીજી તરફ. આ તો સતત ચાલતી ખેંચતાણ જેવું લાગે છે.
બિલકુલ, આનો કોઈ એક સીધો સાદો ઉકેલ નથી. આ એક સતત ચાલતી વાટાઘાટ છે, એક તણાવ છે. કઈ પરિસ્થિતિમાં કયા હિતને વધુ મહત્વ આપવું એ બદલાતું રહે છે. સંદર્ભ બહુ મહત્વનો છે.
અને ટેકનોલોજી આમાં શું ભાગ ભજવે છે?
ટેકનોલોજી, મેં કહ્યું એમ, બેધારી તલવાર છે. એ જોખમો ઊભા કરે છે, પણ ગોપનીયતાના રક્ષણ માટેના સાધનો પણ આપે છે, જેમ કે એન્ક્રિપ્શન. પણ મુશ્કેલી એ છે કે કાયદો મોટાભાગે ટેકનોલોજી કરતાં પાછળ ચાલે છે.
એટલે નિયમો કેવા હોવા જોઈએ?
વેક્સ કહે છે કે નિયમો કોઈ ચોક્કસ ટેકનોલોજી માટે ના હોવા જોઈએ, કારણ કે ટેકનોલોજી તો બદલાતી રહેશે. નિયમો મૂળભૂત મૂલ્યો અને સિદ્ધાંતો પર આધારિત હોવા જોઈએ અને લવચીક હોવા જોઈએ, જેથી નવી પરિસ્થિતિઓમાં પણ લાગુ પાડી શકાય.
અને પેલો સાંસ્કૃતિક ભિન્નતાનો મુદ્દો, શું ગોપનીયતાનો વિચાર બધે સરખો છે?
ના, જરાય નહીં. પશ્ચિમી દેશોમાં વ્યક્તિગત સ્વાયત્તતા પર વધુ ભાર છે, જ્યારે ઘણા એશિયન કે આફ્રિકન સમાજોમાં સમુદાય, કુટુંબ, સામાજિક સંબંધો વધુ મહત્વના ગણાય છે.
એટલે ત્યાં ગોપનીયતાનું મહત્વ ઓછું?
ઓછું નહીં, પણ કદાચ અલગ રીતે જોવાય છે. અપેક્ષાઓ જુદી હોય છે. આંતરરાષ્ટ્રીય સ્તરે કાયદા ઘડતી વખતે કે ટેકનોલોજી બનાવતી વખતે આ સાંસ્કૃતિક ભિન્નતા ધ્યાનમાં રાખવી ખૂબ જરૂરી છે.
તો આટલી બધી ચર્ચા પછી શ્રોતાઓ માટે મુખ્ય કયા વિચારો આપણે તારવી શકીએ? રેમન્ડ વેક્સના કામમાંથી શું શીખવા જેવું છે?
પહેલો અને સૌથી અગત્યનો મુદ્દો, આધુનિક ગોપનીયતા એટલે ખાલી એકાંત નહીં, પણ આપણી વ્યક્તિગત માહિતી પર આપણું નિયંત્રણ. રોજિંદા જીવનમાં આનો અર્થ એ કે આપણે ઓનલાઈન શું શેર કરીએ, કોને પરવાનગી આપીએ, એ બાબતે સજાગ રહીએ.
બીજું, પેલી કંઈ છુપાવવાનું નથી વાળી દલીલ, એ કેમ ખોટી છે? કારણ કે ગોપનીયતા એ સ્વતંત્રતા, સર્જનાત્મકતા, ગરિમા અને લોકશાહીમાં અસંમતિના અધિકાર માટે જરૂરી છે. ભારતના સંદર્ભમાં જુઓ તો અલગ મત રાખવાની અને વ્યક્ત કરવાની જગ્યા કેટલી મહત્વની છે એ આપણે સમજીએ છીએ.
ત્રીજું, ગોપનીયતા અને બીજા મહત્વના હિતો, જેમ કે સુરક્ષા કે વાણી સ્વાતંત્ર્ય, વચ્ચે સંતુલન જરૂરી છે. અને આ સંતુલન કાયમ માટે નક્કી નથી થઈ જતું, એ સતત ચાલતો તણાવ છે. ભારતમાં આધાર, ડેટા પ્રોટેક્શન બિલ વગેરે પર જે ચર્ચાઓ થાય છે એ આ જ સંતુલનની શોધ છે.
ચોથું, ટેકનોલોજીએ ગોપનીયતા સામેના જોખમો વધાર્યા છે. એટલે ખાલી વ્યક્તિગત સાવધાની પૂરતી નથી, સારા કાયદા, નિયમન અને લોકોમાં જાગૃતિ ખૂબ જરૂરી છે. અને કાયદા પણ ટેકનોલોજીની સાથે કદમ મિલાવી શકે એવા હોવા જોઈએ. ગુજરાતમાં સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાનો વ્યાપ જોઈએ તો આ વાત વધુ સ્પષ્ટ થાય છે.
અને પાંચમું, ગોપનીયતાના રક્ષણ માટે કોઈ એક જાદુઈ છડી નથી. બહુપાખીય અભિગમ જોઈએ. કાયદો પ્લસ ટેકનોલોજી પ્લસ શિક્ષણ જાગૃતિ. આપણે સમજવું પડશે કે મફત સેવાઓની સાચી કિંમત શું છે. ગોપનીયતા એ આપણી ગરિમા અને સ્વાયત્તા જાળવવાનું એક સાધન છે, કંઈક છુપાવવાની વસ્તુ માત્ર નથી.
આ વિચારોને આપણે આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે લાગુ કરી શકીએ? એક સામાન્ય વ્યક્તિ શું કરી શકે?
વ્યક્તિગત સ્તરે ડિજિટલ સ્વચ્છતા અપનાવી શકાય, જેમ કે આપણી એપ્સ અને સોશિયલ મીડિયાના પ્રાઇવસી સેટિંગ્સ નિયમિત ચેક કરવા, કડક બનાવવા, આપણે શું માહિતી શેર કરી રહ્યા છીએ એ વિશે થોડું વિચારવું.
હા, ઘડીવાર આપણે બસ ક્લિક કરી દઈએ છીએ.
બરાબર, શક્ય હોય તો એન્ક્રિપ્ટેડ મેસેજિંગ વાપરવું, VPNનો ઉપયોગ કરવો અને પેલી લાંબી લાંબી ટર્મ્સ ઓફ સર્વિસ વાંચવાની ટેવ પાડવી. ઓછામાં ઓછું મુખ્ય મુદ્દા તો સમજવા.
અને કંપનીઓ અને સંસ્થાઓ માટે શું સલાહ છે?
કંપનીઓએ ડેટાને જવાબદારીપૂર્વક વાપરવો જોઈએ, નૈતિક રીતે. GDPR જેવા કાયદાનું પાલન કરવું એ ખાલી કાનૂની જરૂરિયાત નથી, પણ ગ્રાહકોનો વિશ્વાસ જીતવાનો રસ્તો છે. ડિઝાઇન દ્વારા ગોપનીયતા, પ્રાઇવેસી બાય ડિઝાઇનનો સિદ્ધાંત અપનાવવો જોઈએ. એટલે કે પ્રોડક્ટ બનાવતી વખતે જ ગોપનીયતાનું ધ્યાન રાખવું.
અને એક નાગરિક તરીકે આપણી શું ભૂમિકા હોઈ શકે?
નાગરિક તરીકે આપણે સરકાર જ્યારે દેખરેખના નવા કાયદા લાવે ત્યારે સવાલ પૂછવા જોઈએ. શું આ જરૂરી છે? શું એ પ્રમાણસર છે? એના પર કોણ નજર રાખશે? ગોપનીયતા માટે કામ કરતી સંસ્થાઓને આપણે ટેકો આપી શકીએ. અને સૌથી મહત્વનું, પેલી કંઈ છુપાવવાનું નથી વાળી માનસિકતામાંથી બહાર આવીને જાણકાર બનીને ચર્ચા કરવી.
ખરેખર આખી વાતચીત ખૂબ જ રસપ્રદ અને આંખ ઉઘાડનારી રહી. મારા માટે સૌથી મોટી શીખ એ છે કે ગોપનીયતા ફક્ત અંગત રહેવા વિશે નથી, પણ એ આપણી ઓળખ, આપણી આઝાદી અને આપણા સંબંધો માટે કેટલી મૂળભૂત છે. અને પેલો ફોસ્ટિયન સોદોવાળો વિચાર, આપણે રોજિંદી સગવડ માટે અજાણતા જ કેટલી મોટી કિંમત ચૂકવી દઈએ છે, એ વિચારવા જેવું છે.
હા, અને મારા માટે મુખ્ય વાત એ છે કે ગોપનીયતા કોઈ સ્થિર વસ્તુ નથી. જે મળી ગઈ એટલે મળી ગઈ. એ એક સતત ચાલતો સંઘર્ષ છે. એને સતત રક્ષણની જરૂર છે, કાયદાથી, ટેકનોલોજીથી અને આપણી પોતાની જાગૃતિથી. વેક્સ આપણને એ જ યાદ અપાવે છે કે ગોપનીયતા ભલે દબાવણમાં હોય, પણ એ હજી ખતમ નથી થઈ. એને બચાવવી એ આપણા સૌની જવાબદારી છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.